તારીખ 10/12/1976 શ્રી પ્રવચન સાર ગાથા 35 અને 36 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 1 મૂળ કેસેટમાં અવાજ ફાટે છે.
ભલે પકડાય છે ટેપ ઉપર અને જ્ઞાન ની ક્રિયા ની જે એવું બનતું આત્મા જ્ઞાન પ્રતિવર્તી હોવા છતાં આત્મા ને નક્કી થતી માનવા આવે. હવે બીજો પક્ષ કે આત્મા ને જ્ઞાન પ્રથમ વર્તનારા જુદા જુદા વર્તનારા હોવા છતાં એમ માનીને એમ સ્વીકારીને એમ છતાં પણ જો આત્માને નક્કી થતી માનવામાં આવે તો જયારે જ્ઞાન આત્માને મળે તો પર જ્ઞાન વડે પરને જ નક્કી થઈ શકે અને રાખ વગેરેને પણ નક્કીનો જીવનકોષ થાય તો શું થશે કે આજે આ જ્ઞાન આત્માને મળ્યું, કાલ જ્ઞાન ઝાડને મળશે કે રાખને મળશે કે લાકડાને પાયાને મળશે, કોઈ બી પદાર્થ ને મળશે તો એ પણ જ્ઞાન કરવા લાગી. જ્ઞાન કોઈ એવી ચીજ નથી કે જેની સાથે એનો સંયોગ થાય જાણનાર થઈ જાય, એવી ચીજ કોઈ જ્ઞાન છે એ તો આત્માનો અપ્રસંગિત સ્વભાવ છે. કોઈ પૃથકવર્તી તત્વ નથી કે જેને મળે એને એનું જ્ઞાન થાય જ્ઞાન થવા લાગે એવી ચીજ છે. એમાંથી એવી રીતે કે જ્ઞાન ક્યાંય બહારથી થઈ શકતો નથી, બહારથી મેળવી શકાતું નથી કે જ્ઞાન કોઈને દઈ શકાતું નથી. એ નથી કોઈ મારું જ્ઞાન શાસ્ત્ર માંથી નહીં આવે તો મારું જ્ઞાન ગુરુ માંથી નહીં આવે એમ છે. તો અંદર જ્ઞાન સ્વયં થઈ રહ્યું છે, એ જ્ઞાન ભંડાર માંથી જ્ઞાન આવી રહ્યું એ તો સમજી શકાય એવી વાત છે. આ જ્ઞાન થઈ રહ્યું છે, જ્ઞાનનો પર્યાય જે પરણમી રહ્યો છે એ જ્ઞાન અંદરથી ઉખડે છે કે ક્યાંય બહારથી આવે છે. કે અંદર જે ચૈતન તત્વ છે એમાં જ્ઞાનના પર્યાયનું પરિણમન થઈ રહ્યું છે, એ બહારથી આવનારી જે ચીજ છે અને વિકસિત થાય છે. કે આત્માને જ્ઞાન પ્રતિકૃતિ હોવા છતાં આત્માને નક્કી થતી જો માનવામાં આવશે એને બે જુદા જુદા વર્તનારા માનીને તો પર જ્ઞાન વડે એટલે જુદા એવા જ્ઞાન વડે જુદાને જ્ઞાન ક્રિયા નક્કી એટલે જ્ઞાનની ક્રિયા થઈ શકે એ પ્રસંગ આવતા રાખ વગેરેને જ્ઞાન મળતા એમાં નક્કીનો ઉદ્ભવ નિરંકુશ થશે, એનો પછી અંકુશ રાખી શકાશે. પણ એવું તો કદી બનતું નથી. કોઈ જળ પદાર્થ ત્યારે નક્કી ક્રિયા જાણવાની ક્રિયા રૂપે પરણમે એવું બનતું નથી. આત્માને જ્ઞાન પૃથક છે એ સાબે એનો અર્થ કર્યો છે. આત્માને જ્ઞાન પૃથક છે પણ જ્ઞાન આત્મા સાથે જોડાવાથી આત્મા જાણવાનું કાર્ય કરે છે એમ માનવામાં આવે તો આત્માને જ્ઞાન પૃથક છે સ્વીકારીને અને જ્ઞાન આત્મા સાથે જોડાવાથી આત્મા જાણવાનું કાર્ય કરે છે એમ માનવામાં આવે તો જ્ઞાન જેમ આત્મા સાથે જોડાય છે એમ રાખ ઘોડો થાંભલો વગેરે સર્વ પદાર્થો સાથે જોડાય. આજે આત્મા સાથે જોડાય એમને કાલ થાંભલા સાથે જોડાય અને તેથી તે પદાર્થો પણ જાણવાનું કાર્ય કરે. પરંતુ આમ તો બનતું નથી, આવું તો કોઈ કાળે બનતું નથી. તેથી આત્મા અને જ્ઞાન પૃથક નથી. તેથી એમ શીખાય કે જ્ઞાન સ્વભાવી આત્મા તે જ્ઞાનથી જરાય જુદો નથી, અથવા જ્ઞાનથી આત્માને જુદો પાડી શકાતો નથી. એમ આનંદ ગુણ આનંદ સ્વભાવથી પણ આત્માને આત્મામાંથી ક્યારે આનંદને જુદો પાડી શકાય એવું બંધન નથી. એ તો જ્ઞાનનું દ્રષ્ટાંત છે. એના પ્રત્યેક ગુણ સ્વભાવમાં એક જ સિદ્ધાંત લાગુ પડે છે. વળી પોતાથી અભિન્ન એવા સમસ્ત જ્ઞાકારો રૂપે પરિણમેલું જે જ્ઞાન, પોતાથી અભિન્ન એવા સમસ્ત જ્ઞાની પર્યાયો, જ્ઞાકારો એટલે એની પર્યાયો, એ પર્યાય રૂપે જે પરિણમેલું જ્ઞાન કે જે જ્ઞાનમાં અનેક જ્ઞાકારો પ્રતિભાષિત થયા છે, તે રૂપે સ્વયં પરિણામ પરિણમનારને કાર્યભૂત સમસ્ત જ્ઞાકારોના કારણભૂત સર્વ પદાર્થો જ્ઞાન વર્તી જ કથનચિત છે. એ જ્ઞાનમાં એ પદાર્થો આવ્યા છે કથનચિત પણ એમ કહેવામાં આવે છે. કથનચિત એટલે કોઈ અપેક્ષા એ છે. એ અભિન્ન જ્ઞાનમાં જેમાં જ્ઞાકારો છે અથવા જ્ઞાનાકારો છે, એ કાર્યભૂત સમસ્ત જ્ઞાકારો જે કાર્ય થયું જ્ઞાનમાં અને જ્ઞેયરૂપ જણાવવાનું, તેનું કારણ સામે જે તે પદાર્થો છે કાર્યભૂત એવા સર્વ પદાર્થો, તે જ્ઞાનવર્તી છે એટલે જ્ઞાનમાં વર્તી રહ્યા છે એમ કથનચિત છે. જ્ઞાનવર્તી જ કથનચિત છે. કથનચિત કહીને જ કહેવામાં વાંધો નથી. ચાર કથંચિત ભવંતી, જ્ઞાન વર્તી ને એવ કથંચિત ભવંતી, બરાબર શબ્દાર્થ છે. એવ શબ્દ વાપરો છે ને. માટે જ્ઞાતા અને જ્ઞાનના વિભાગની ક્લિષ્ટ કલ્પનાથી શું પ્રયોજન છે એ આ ટોટલ માર્યો કે જ્ઞાન અને જ્ઞાતા એને ભેદ કલ્પનાથી જુદા પાડવા એને ક્લિષ્ટ કલ્પના કહેવામાં આવી છે. એમાંથી ક્લેશ ઉપજે છે એમ કે છે. એવા ભેદથી સ્વભાવને સ્વભાવવાનથી ભેદ પાડતા એ ક્લિષ્ટ કલ્પના ઉત્પન્ન થાય છે. એમાં શાંતિ થતી નથી, એમાં સ્વભાવનો અનુભવ નથી એમ કે છે. અભિન્ન એવા સમસ્ત જ્ઞાકારો રૂપે પરિણમેલું જે જ્ઞાન, એટલે જે જ્ઞાન નો પર્યાય છે એમાં જે અનેક જ્ઞેયના આકારો છે, એ જ્ઞાન નો પર્યાય પોતાથી અભિન્ન છે. પદાર્થથી જ્ઞાન નો પર્યાય અભિન્ન છે. તે રૂપે સ્વયં પરિણમનારને એ પદાર્થ સ્વયં તે રૂપે જ્ઞાન તેવા જ્ઞાન રૂપે પરિણમો છે. શું કહેવું છે કે જે તે કાળમાં જ્ઞાનના પર્યાયમાં જે તે પ્રકારના જ્ઞાકારો રૂપ જ્ઞાન થયું છે તે સ્વયં થયું છે એવો જ એનો સ્વકાળ છે. એવું પરિણમવું કે જ્ઞાન પર્યાયનો તે સ્વકાળ છે. એક સેકન્ડ પહેલા કે પછી સ્વયં પરિણમેલો છે. જ્ઞાન સ્વભાવી આત્મા અનેક જ્ઞાકારો રૂપે સ્વયં પોતાથી પરિણમેલો છે, પોતાના સામર્થ્ય પરિણમેલો છે. એને સામે જ્ઞાકારોએ આ રીતે પરિણમાવ્યો છે એમ ખરેખર નથી એમ રાખીને કહે છે કે એવા સ્વયં પરિણમનારને કાર્યભૂત સમસ્ત જ્ઞાકારોના કારણભૂત જે જ્ઞાકારો કાર્યરૂપે થયા જ્ઞાનની પર્યાયમાં જ્ઞાનના આકાર રૂપે થયા તેના કારણરૂપે તો સામના પદાર્થો છે વ્યવહાર કારણરૂપે, તે જ્ઞાનવૃત્તિ છે, તે જ્ઞાનમાં વર્તી રહ્યા છે એમ કથનચિત છે. જીવા પદાર્થો છે તેવું જ્ઞાન છે એમ જોઈને એ પદાર્થો જ્ઞાન જ્ઞાનવર્તી છે એમ કહેવામાં આવે છે. કોઈ અપેક્ષા નથી. કોઈ અપેક્ષાનો અર્થ શું છે એમાં? કે ત્યાં જ્ઞાન જોઈને કેટલું પરિસ્પષ્ટપણે જાણે છે એવું બતાવવા માટે જ્ઞેય પદાર્થો જ્ઞાનમાં વર્તી રહ્યા છે એમ અપેક્ષા રાખીને કહેવામાં, મર્યાદા રાખીને, અપેક્ષા એટલે મર્યાદા રાખીને કહેવામાં આવે છે. આ એની કથન મર્યાદા છે. તેથી આ સરવાળો છે. કિમ જ્ઞાતૃ જ્ઞાન વિભાગ ક્લેશ કલ્પનયા, છેલ્લો વાક્ય છે. તો પછી શું પ્રયોજન છે કે જ્ઞાન ને જ્ઞાતાનો વિભાગ પાડવો? કે જ્ઞાન ને જ્ઞાતાનો વિભાગ પાડવાથી પ્રયોજનની બિલકુલ સિદ્ધિ થતી નથી, પ્રયોજનની અસિદ્ધિ થાય છે. સિદ્ધિ તો થતી નથી પણ અસિદ્ધિ થાય છે. આ વિષયમાં આવે છે સમયસારમાં. સમયસારમાં જે ખડીના ખડીની વ્યાખ્યા હોય છે એમાં કે ખડી જીતને ધોળી કરતી નથી, જીત ખડીનું કાંઈ કરતી નથી, જ્ઞેય જ્ઞાનમાં કાંઈ કરતું નથી, જ્ઞાન જ્ઞેયમાં કાંઈ કરતું નથી, પણ જ્ઞાન જ્ઞેયને જાણે છે એવો વ્યવહાર કરવામાં આવે છે. અને તે જ્ઞાન આત્માનો સ્વભાવ છે. એ સ્વભાવનો આત્મા સ્વામી છે. પણ એવા સ્વામીના ભેદથી, ગુણગુણીના ભેદથી, જ્ઞાતા જ્ઞાનના ભેદથી પણ કાંઈ પ્રયોજનની સિદ્ધિ નથી. આવે છે છેલ્લે? સ્વસ્વામી સંબંધથી શું પ્રયોજન છે જેમાં એ પ્રશ્ન ઉઠાવ્યો છે ને, એમ ક્યાં પ્રશ્ન ઉઠાવ્યો છે આચાર્ય? એવો જ્ઞાન અને જ્ઞાની, જ્ઞાની એવો આત્મા જ્ઞાનનો સ્વામી છે, એવા પ્રયોજનથી શું કાર્ય સિદ્ધિ છે? એવા પ્રયોજનથી કાંઈ કાર્યની સિદ્ધિ નથી. એમ કહીને સ્વભાવથી અભેદ અનુકરવાનું અને સ્વભાવને સ્વભાવવાના ભેદને નહીં અનુભવવાનું, ક્લેશ કલ્પનામાં નહીં પડવાનું સૂચન કરે છે એમ એમાં સમજાય છે. આંકડો લીખો છો પછી. અથ ભિન્ન જ્ઞાનેન આત્મા જ્ઞાની ન ભવતી ઇતિ ઉપદિશતિ. ભિન્ન જ્ઞાનથી, કોઈ જુદા જ્ઞાનથી આત્મા જ્ઞાની થતો નથી એ વાતને આ ગાથામાં ઉપદેશ આપવામાં આવ્યો છે. જે જાણ દીશો નાણ, જે જાણે છે તે જ્ઞાન છે. એટલે કે ય કરતા જાણાતી સ્વજ્ઞાનમ ભવતી ઇતિ. જે કરતા થઈને જાણે છે, જ્ઞાન ક્રિયાનો કરતા થઈને જાણે છે, સ્વતંત્રપણે જાણવાનું જે કાર્ય કરે છે તે જ્ઞાન છે. તે જ્ઞાન છે અથવા તે આત્મા છે. જે આત્મા સ્વતંત્રપણે જાણવાના કાર્યને કરતા થઈને કરે છે તે જ જ્ઞાન છે. એટલે આત્મા તે જ જ્ઞાન છે, અથવા આત્મામાં જાણવાનું પરમ ઐશ્વર્ય રહેલું છે. તેથી આત્મા પરમેશ્વર છે, પોતે જ પોતાનો પરમેશ્વર છે એમ છે. પરમ ઐશ્વરી છે એનામાં. એટલે એ રીતે આત્મા પોતાના અનંત દિવ્ય સ્વભાવની મહાન સત્તાધારક પદાર્થ છે એમ કે છે. મહાન સત્તાધારક પદાર્થ છે. એની મહાસત્તાને હું કોઈ ઉલ્લંઘન કરી શકે હું નથી. આ જગતમાં માન મહાસત્તાઓ કહેવાય છે ને અત્યારે આપણે આ વિશ્વમાં, એના માનધાતાઓ કહેવાય છે. જે બિચારા બહુ દુઃખી છે, સુખી છે દુઃખી છે, એ સત્તાનું તો કોઈ ઉલ્લંઘન કરી જાય, પણ ચૈતન્ય માં સત્તાનું ઉલ્લંઘન થતું એના અસ્તિત્વને કોઈ મિટાવી શકતો નથી, એને કોઈ પરાધીન કરી શકતો નથી, એના સ્વતંત્ર પરિણામને કોઈ પરાધીન કરી શકે એ વસ્તુના સ્વરૂપમાં નથી. કરતા જાણાતી સ્વજ્ઞાનમ ભવતિ, સ્વતંત્રપણે કરતા થઈને જાણે છે કે આત્મા જ્ઞાન છે, તથા એના ઉપર વિસ્તાર થયો છે. યથા સંના લક્ષણ પ્રયોજન આદિ ભેદે અપી સતી પશ્ચાત અભેદનયન દહન ક્રિયા સમર્થ ઉષ્ણ ગુણેન પરિણતો અગ્નિ અપી ઉષ્ણ ગણ્ય છે, તથા અર્થક્રિયા પરિસ્થિતિ સમર્થ જ્ઞાન ગુણેન પરિણત આત્મા અપી જ્ઞાન ગણ્ય છે. શું કહે છે કે જેમ સંજ્ઞા લક્ષણ અને પ્રયોજન વગેરેના ભેદથી એનું નામ જુદું, એકનું નામ જ્ઞાન, બીજાનું નામ આત્મા, લક્ષણ ભેદ, એકમાં ગુણનું લક્ષણ છે એકમાં દ્રવ્યનું લક્ષણ છે, અને પ્રયોજન એકમાં ગુણીને ઓળખાવાનું પ્રયોજન છે એકમાં ગુણને એટલે સ્વભાવને ઓળખાવાનું પ્રયોજન છે, એમ નામ લક્ષણ અને પ્રયોજનના ભેદથી ભેદ હોવા છતાં પણ એમ કહે છે સર્વથા ભેદ જ નથી એમ નથી, પણ પ્રયોજનની સિદ્ધિ અર્થે ભેદનું કાંઈ કામ રહેતું નથી. પ્રયોજનની સિદ્ધિ કરવામાં જે એને ભેદ ઉભો રહે એના પરિણામમાં તો એને ક્લિષ્ટ કલ્પના થશે, એટલે એને દુઃખમય કલ્પના, ક્લિષ્ટ કલ્પના એટલે દુઃખમય કલ્પના થશે. સંજ્ઞા લક્ષણ અને પ્રયોજન વગેરેથી આદિ એટલે વગેરેથી ભેદ હોવા છતાં પણ અભેદ નહીં થી દહન ક્રિયા સમર્થ એવો જે ઉષ્ણ ગુણથી પરિણમેલો અગ્નિ જેમ ઉષ્ણ કહેવાય છે તેમ અર્થક્રિયા પરિસ્થિતિ પોતાની પ્રયોજનભૂત ક્રિયા જાણવાની જે ક્રિયા છે એના સમર્થ એવું જે જ્ઞાન ગુણ છે જે પોતાના પ્રયોજનભૂત ક્રિયાને કરી રહ્યો છે પરિણત એવો આત્મા જ્ઞાન છે, અથવા આત્માને જ્ઞાન કહેવામાં જ્ઞાનમ ભણીએ તે આત્માને જ્ઞાન કહેવામાં આવે છે, એમ અગ્નિ ઉષ્ણરૂપ કહેવામાં આવે છે તેમ આત્માને જ્ઞાન રૂપે કહેવામાં આવે છે, કેમ કે જાણવાની પ્રયોજનભૂત ક્રિયાને કરે છે પરિણમે છે. તેથી કહેવાય છે તથા ઉત્તમ કહેવું છે કે જાણાતી જ્ઞાન આત્મા, જે જાણે છે તે જ્ઞાન સ્વરૂપે આત્મા છે. કહે છે કે એ સંજ્ઞા લક્ષણ પ્રયોજનથી ભેદ હોવા છતાં અભેદ નહીં થી આત્માને જ્ઞાન સ્વરૂપે કહેવામાં, અથવા આત્મા તે જ જ્ઞાન છે એમ કહેવામાં આવે છે અભેદ નહીં થી, એમાં જ્ઞાન ને આત્માનો ભેદ જોવામાં આવતો નથી એને અભેદ નહીં કહેવામાં આવે છે. અભેદ નહીં એટલે શું? જે જ્ઞાનના અંશનું પ્રયોજન ગુણ અને ગુણીને અભેદપણે જોવાનું છે તેને અભેદ નહીં કહેવામાં આવે છે, પણ ભેદ છે ને સંજ્ઞા લક્ષણ પ્રયોજનથી એ અભેદ નહીં, માં ભેદ જોવાતો નથી. જો ભેદ જોવાય તો એ અભેદ નહીં રહેતો નથી. બરાબર આમ છે, આ જોવાનું કોણ છે? નહી એટલે જોવાનો દ્રષ્ટિકોણ છે. ચર્ચામાં એક વાત લીધી છે કે મેં નિષ્ક્રિય હું એસા ચશ્મા તો સદા લગા રખના કહીએ. મેં નિષ્ક્રિય હું, હું નિષ્ક્રિય છું એટલે સામાન્ય ધ્રુવ સ્વભાવ છું. એમ ચૈતન્ય સામાન્ય જેનો મહિમા છે એમ કહો કે હું નિષ્ક્રિય ધ્રુવ સ્વભાવ છું એમ કહો. એ તો એ દ્રષ્ટિકોણ તો એને સદાય ચાલુ રાખો જોઈએ. ચશ્મા એટલે દ્રષ્ટિકોણ છે. પછી એના ઉપર ભલે બીજા નહીં થઈ તમે જુઓ એમ કે છે, પછી ભલે બીજો દ્રષ્ટિકોણ અપનાવો, પણ આ દ્રષ્ટિકોણને છોડીને બીજા દ્રષ્ટિકોણથી વાત છે નહીં એમ કરીને પાયાની વાત એમાં કરી છે. અહીંયા ભેદે અપી સતી એમ કહીને એને ગૌણ કર્યો છે. સંજ્ઞા લક્ષણ પ્રયોજન આદિ ભેદે અપી સતી એવો ભેદ એનામાં હોવા છતાં પણ અભેદ નહીં થી આત્મા શિવ જ્ઞાન છે એમ કહેવામાં આવે છે. એ મૂળની વાત છે. અથવા કહેનારનું ક્યાં વજન છે? આમ હોવા છતાં પણ કહીને કહેવું છે એટલે એને ગૌણ કરીને કહેવું છે. ન હોદી નાની જાણગોવાદા સર્વથા એવો ભિન્ન જ્ઞાની આત્મા જ્ઞાયકો ન ભવતી. કોઈ સર્વથા ભિન્ન એવું જ્ઞાન છે એનાથી આત્મા જ્ઞાયક થાય છે એમ તો બિલકુલ છે નહીં. ભલે જેમ ગુણીનો ભેદ હોવા છતાં એ સર્વથા ભેદ છે નહીં. અથમતમ કે યથા ભિન્ન દાત્રીને લાવકો ભવતી દેવદત તથા ભિન્ન જ્ઞાનીનો જ્ઞાયકો ભવતો કો દોષ ઇતિ. તેથી એમ માને કે જેમ ભિન્ન દાતરડાથી જુદા એવા દાતરડાથી દેવદત્ત કાપનાર છે તેમ ભિન્ન જ્ઞાનથી આત્મા જાણનાર છે એમાં શું દોષ છે? કો દોષ એમાં શું દોષ એમ જો માનવામાં આવે તો શું કે ન એવું એમ છે? છેદન ક્રિયા વિશે દાત્રમ બહિરંગ ઉપકરણમ તો ભિન્નમ ભવતું અભ્યંતર ઉપકરણ તો દેવદત્તસ્ય છેદન ક્રિયા વિશે શક્તિ વિશેષ તો અભિન્નમ એવ ભવતી. તથા અર્થ પરિચિતિ વિશે જ્ઞાનમ એવ અભ્યંતર ઉપકરણ તથા ભિન્નમ એવ ભવતી. ઉપાધ્યાય પ્રકાશ આદિ બહિરંગ ઉપકરણ તો ભિન્નમ અભી ભવતું દોષો નાખશે. છેદવાની કાપવાની ક્રિયાના વિષયમાં દાતરડું છે તે બાહ્ય સાધન છે. બહિરંગ ઉપકરણ, ઉપકરણ એટલે સાધન, બહિરંગ એટલે બાહ્ય સાધન છે. તેનાથી ભિન્ન છે, તેનાથી દેવદત્ત છે તે ભિન્ન છે. અંતર અભ્યંતર ઉપકરણ તું પણ અંદરનું જે અભ્યંતર સાધન છે, અંતરંગ સાધન છે તે દેવદત્તની છેદન ક્રિયાના વિષયમાં એની શક્તિ વિશેષ છે. દાતરડું એકનું ઝાડને કાપવા લાગતું નથી. દેવદત્તની જે શક્તિ છે એ એનું અંતરંગ સાધન છે. દાતરડું બહિરંગ સાધન છે અને દેવદત્તની શક્તિ છે તે અંતરંગ સાધન છે. દેવદત્ત છેદન ક્રિયા વિશે શક્તિ વિશેષ ફક્ત અભિન્નમ એવો ભાવથી તે એનાથી અભિન્ન છે. તે રીતે અર્થ પરિચિત તથા અર્થ પરિચિતિ વિશે પદાર્થના જાણવાના વિષયમાં જ્ઞાનમ એવો અભ્યંતરમ ઉપકરણમ સાધન છે. અથવા સાધકતમ એમ કહ્યું ને, સાધકતમ એની શક્તિ છે તે ભિન્ન છે ભિન્ન થાય છે, અભિન્ન તથા અભિન્નમ એવું ભૌતિક કે અભિન્ન છે. ઉપાધ્યાય એટલે એ પદાર્થને કહેનાર, પછી એ પદાર્થને જાણતી વખતે દિવસ અથવા બત્તીનો પ્રકાશ વગેરે, બહિરંગ ઉપકરણ એ બાહ્ય સાધન છે. તદ અભિન્નમથી ભવતું દોષો, તદ ભિન્નમથી ભવતું એ ભિન્ન છે, એમાં કાંઈ દોષ છે. એને જ્ઞાન છે તે અભિન્ન છે, અને બાહ્ય ઉપાધ્યાય પ્રકાશ વગેરે ભિન્ન છે, તેમાં કોઈ દોષ છે નહીં. જો યદી તો ભિન્ન જ્ઞાનેન જ્ઞાની ભવતી તરી પરક્રિય જ્ઞાનેન સર્વ અપિ કુંભ સ્તંભાદી જળ પદાર્થો જ્ઞાનીનો ભવતો ન તથા. જો ભિન્ન જ્ઞાનથી આત્મા જ્ઞાની થાય તો પરક્રિય જ્ઞાનથી, બીજાના પર જ્ઞાનથી, ભિન્ન જ્ઞાનથી સર્વે અપી બીજા જળ પદાર્થો, ઘોડો થાંભલો વગેરે જળ પદાર્થો પણ જ્ઞાનવાળા થશે, જ્ઞાની થશે. પણ તેમ તો બની શકતો નથી, જળ પદાર્થમાં ક્યારે જ્ઞાનની ઉત્પત્તિ થતી નથી. સોએવો ભિન્ન જ્ઞાન એને જ્ઞાની ન ભવતી, તેથી ભિન્ન જ્ઞાનથી કોઈ જ્ઞાની થતો નથી. તતેવ ઘટોત્પતો મૃતપિંડવત મૃતપિંડ એવ સ્વયમેવ ઉપાદાન રૂપેણ આત્મા જ્ઞાનમ પરિણમતી. જેમ માટીનો પિંડ ઘડા રૂપે ઉત્પન્ન થાય છે, તેમ જ્ઞાન સ્વયં ઉપાદાન રૂપેથી જ્ઞાન પરિણમે. એમાં એને જ્ઞાન કોઈનામાં રેડવામાં આવતું નથી. અજ્ઞાની છે એને જ્ઞાની બનાવો એમ કદી થતું નથી. ઉપાદાનની શક્તિ સંભાળવા માટે આ વાત છે. માણસ એમ લાગે કે આવી પિષ્ટ પિંજન શું કરવા કરવામાં આવે છે, જ્ઞાનથી આત્મા ભિન્ન છે કે અભિન્ન છે, એ આ બધી માથાફોડ કેમ છે, આમાં આમાં ધર્મને નાને શું લેવા દેવા છે. ભાઈ, ધર્મ તો પોતાની ઉપાદાન શક્તિને સંભાળતા થાય છે, અને એ પોતાના નિજ સામર્થ્યને નહીં સંભાળવાથી અનાદિથી દીન થઈને, રાંકો થઈને પોતાના સુખની જળ પદાર્થો પાસે આ આત્મા અનંતકાળથી ભીખ માગતો ચાલ્યો આવ્યો છે. મને સુખી કરો, તમે મને સુખી કરો, અને એ એનો અધર્મ છે, બીજું કોઈ અધર્મનું સ્વરૂપ છે. પછી પાપના બીજા જે પરિણામ થાય છે એ મૂળમાં આને લઈને થાય છે. પોતાના સુખની યાચના અથવા મેળવવાની અપેક્ષા વૃત્તિ પર પદાર્થમાં છે, તેથી પર પદાર્થ મેળવવા માટે અનેકવિધ પ્રકારના પાપ પરિણામ આ પાયામાં આ વાત રહી હોવાથી કરે છે. લોકો પાપને અધર્મ જુએ છે ને, પણ એ આ કારણ છે. એ છે કે સતૈવ, તેથી ઘટોત્પતો મૃતપિંડવત માટીના પિંડામાંથી ઘટની ઉત્પત્તિ થાય છે, તે પ્રકારે સ્વયં ઉપાદાન રૂપેણ આત્મા પોતે પોતાના સ્વયં ઉપાદાનથી આત્મા જ્ઞાન રૂપે પરિણમે. એ જે જ્ઞાન રૂપે આત્મા પરિણમે છે એમાં પોતા ઉપાદાન એટલે નિજ શક્તિનું સામર્થ્ય મારેલું
છે.
દસ પ્રાણની ઇન્દ્રિયો આત્માને જ્ઞાન રૂપે પરિણમાવે, અને નહીતર આત્મા જ્ઞાન રૂપે ન પરિણમે તો સિદ્ધ ભગવાનમાં જ્ઞાન શૂન્યપણું થઈ જાય. પણ ત્યાં તો કેવળ જ્ઞાન વ્યક્તપણે પ્રગટ છે, ત્યાં કાંઈ જ્ઞાનનો ઓછો અંશ નથી, પણ પૂર્ણપણે તેવું જ્ઞાન પ્રગટ થઈ જાય. દસ પ્રાણ એટલે ઇન્દ્રિય પ્રાણ થી જો આત્મા જાણે તો એને ચશ્મા થી જાણવું હું એમ સ્વીકારવું પડશે, કેમ કે પછી આંખ ખરાબ થઈ એટલે ચશ્મા મૂકવામાં આવ્યા, પછી આંખનો આધાર લીધો એ ચશ્માનો આધાર લીધા વિના રહેશે નહીં, અને ચશ્માનો આધાર લીધો એ ચશ્મા બનાવનારનો આધાર લીધા વિના રહેશે નહીં, પછી એની જે લાંબી લંગાર ચાલશે એમાં આખી દુનિયાનો ભવડો લેશે, લઈ રહ્યો છે ખરેખર તો આખી દુનિયાને ભવડો લેશે, આખી દુનિયા મારા ઘરે થાવ પણ કોઈને કદી થઈ નથી ને થવાની નથી, આમ તો એક રજકણને પોતાનું જેને કરવું છે એને આખી દુનિયાના તમામ પદાર્થોને પોતાના કરવાનો અભિપ્રાય રહેલો, એનાથી પછી કીધું પડી શકાતું નથી, એટલે તો કોઈને સંતોષ થતો નથી, છે કોઈ સંતોષ નહીં, ઠીક છે હવે બધું આવી ગયું ને કાંઈ આવવાનું બાકી રહેતું નથી, પાછલી ઉંમરમાં તો માણસ સંતોષ થઈએ છે એ તો શરીર કામ કરતું નથી, એટલે એમ છે તું કોઈ કેટલાક શરીર નો આવતો હોય કેમ કે મને તમે ઉપાડીને મૂકીને પણ દુકાન સુધી લઈ જાઓ, મારે દુકાને બેસવું છે દાખલો તો એટલા માટે આપવામાં આવે છે, કોઈ રીતના દાખલા છે સ્વલક્ષે સ્વાધ્યાય કરવાનું ભગવાનનું ફરમાન હોવાથી દરેકે પોતાના લક્ષ્ય પોતાને જોવાનું એમ વાત છે, ખરેખર તો એમ વાત છે સ્વાધ્યાય પરલક્ષ્ય કરવાની બિલકુલ જ્ઞાનીની આજ્ઞા અને પરલક્ષ્ય સ્વાધ્યાય કરે તો એ આજ્ઞા બહાર સ્વાધ્યાય કરે એમ છે, ખરેખર જેમ વિશાળમાં બેસે ક્લાસમાં પણ માસ્તરનું માને નહીં એને જે વાત છે વૃત્તિની તીવ્રતા છે, પણ મૂળ તો શું છે ભાઈ કે જ્યાં સુધી એનું પરિણામ સ્વરૂપના ખીલે બંધાતું નથી ત્યાં સુધી પર્સનનું પરિણામમાં કેટલે હદે તીવ્રતા આવશે એનો કોઈ કંટ્રોલ રહેતો, કોઈને મંદ દેખાય ને કોઈને તીવ્ર દેખાય તો મંદ દેખવા મંદ પરિણામ વાળા એ તીવ્ર પરિણામ નાથી એમ જોવાની સંતોષ લેવાની જરૂર નથી કે આપણને એટલું બધું તીવ્ર પરિણામ આવતું નથી, એ તો આજે ને કાલે તારી પરિસ્થિતિ અનુભવમાં આવ્યા વિના તો એવી જ છે, અથવા એક સમ્ય જ્ઞાન જ એવી ચીજ છે કે જે જાગૃત અવસ્થા રૂપ હોવાથી હું જ્ઞાન સ્વરૂપ છું, માત્ર જ્ઞાન સ્વરૂપ છું એમ જાગૃત અવસ્થા હોવાથી એ બાહ્ય જે વિકારાંશ છે વિભાવાંશ છે એ કંટ્રોલમાં ઉત્પન્ન થાય છે, મર્યાદિત રૂપે ઉત્પન્ન થાય છે, અમર્યાદિત અનંતાનંદીનો પ્રકાર એમાં આવતો નથી, સમ્ય જ્ઞાન જ એક એવી ચીજ છે કે વિભાવાંશમાં લગામ રહી છે, એનો વિભાવનો ઘોડો મર્યાદા બહાર ઠેકડો મારતો નથી, કેમ કે જાગૃત છે એનું આત્મા થયું એને ભાન વર્તે છે, સતત ભાન છે, અને તેથી વિભાવંશની ઉત્પત્તિ જ મર્યાદામાં થાય છે, એની ઉત્પત્તિ જ અમર્યાદપણે થઈ શકતી નથી, કેમ કે એનું બળ છે એ ખલાસ થઈ ગયું છે, જેમ કોઈને કેડમાં ઘા મારે મૂંઢ માર મારે એ ધોકો કેડ ઉપર મારે કેડ ભાંગી નાખે પછી એના હાથ પર હાજા દેખાય તો પણ એ લડી શકે નહીં, ખલાસ થઈ ગયો કેડમાંથી ભાંગી ગયો છે એનું બળ ક્ષીણ થઈ ગયું છે, આત્મઘાતા દેખાય, પણ એનું બળ તો ખલાસ થઈ ગયું છે. એમ કષાયંશ વિભાવંશ સાધક દિશામાં વર્તતો દેખાવા છતાં એને કેડમાં કષાયની કેડ ભાંગી નાખી છે, એટલે એ બળ કરી શકતો નથી. એનું બળ ક્ષીણ થઈ ગયું છે ખરેખર અંદર છે. સ્વયં એવ ઉપાદાન રૂપીણ આત્મા જ્ઞાન પરિણમતી. આ એક નિજ સામર્થ્યનું નિજ થવાનું જ્ઞાન થવા અર્થે બહુ મોટી વાત છે, સામાન્ય વાત છે નહીં. તારા ઉપાદાનથી, તારા તારી શક્તિથી તારામાં જ્ઞાન થાય છે. તારા કાર્ય માટે તારે તારા ઉપાદાનને સંભાળવા સિવાય બીજી ક્યાંય બીજે ક્યાંય જોવાનું રહેતું નથી. એ આપોઆપ શુભરાગનો જે પરાશ્રિત થતા એવા પરિણામનો આપોઆપ એમાં નિષેધ આવી જાય છે. વ્યવહારીણ જ્ઞેય પદાર્થો આદર્શે બિંબમી પરિચિત આકારે જ્ઞાને તિષ્ઠતી અભિપ્રાય. અહીંયા એમ અભિપ્રાય છે કે વ્યવહારથી જ્ઞેય પદાર્થો પરિચિત આકારે જ્ઞાનના આકારે જ્ઞાનમાં તિષ્ઠંતી જ્ઞાનમાં રહ્યા છે, એ વ્યવહારથી છે એવો અહીંયા અભિપ્રાય છે. આદર્શે બિંબવત, જેમ દર્પણમાં બિંબ બહાર પદાર્થ બાહ્ય બિંબનું પ્રતિબિંબ પડે છે એ દ્રષ્ટાંતે 35 ગાથા પૂરી થઈ ગયા. હવે શું જ્ઞાન છે 36 ગાથા નંબર 22 પાને નીચે. હવે શું જ્ઞાન છે અને શું જ્ઞેય છે તે વ્યક્ત કરે છે. જ્ઞાન કોને કહેવું અને જ્ઞેય કોને કહેવું એ આ ગાથામાં કહેવામાં આવશે. તમ્માણાં જીવો નેયમ દવમ તિહા સમખાદમ દવમતી પૂર્ણો આદા પરમચ પરિણામ સંબંધમ. આત્મા જ્ઞાન પણ છે અને આત્મા જ્ઞેય પણ છે. આત્મા સ્વજ્ઞેય છે અને એ આત્મા સિવાયના બીજા દ્રવ્યો તે પરજ્ઞેય અને કે જેવો અને પર કે જેવો પરિણામ વાળા છે. જ્ઞેયભૂત દ્રવ્ય એટલે આત્મા, સ્વ આત્મા, આત્મા એટલે બીજાનો આત્મા નહીં પણ પોતે આત્મા અને પર પોતે ને પર કે જેવો એટલે બંને પરિણામ વાળા છે, પરિણામ સ્વભાવ વાળા છે. અહીંયા મુદ્દો ઉપસાવ્યો ના જીવ છે તે જ્ઞાન સ્વરૂપે છે, જીવ જીવ પોતે અને જીવ સિવાયના બીજા પદાર્થો જ્ઞે રૂપે છે, અને એ બંને દ્રવ્યો સ્વપર દ્રવ્યો પરિણામ સ્વભાવ વાળા છે. ત્યાં વધારે ખોલે છે, આગળ લીધું છે ને ઉત્પાદ વિધનો વિષય ઘણો ચર્ચવો છે, પરિણામ સ્વભાવથી વાત પાડી છે. હા, સિદ્ધ પરમાત્મા પણ પરિણામ સ્વભાવ વાળા છે, એને પરિણામ નથી. સિદ્ધ પરમાત્મા છે એટલે એને પરિણામ નથી એમ છે. કોઈ જગતનો પદાર્થ હોય ને એને એની અવસ્થા ન હોય એવું કદી બની શકતો નથી. ખરેખર તો એ પ્રસિદ્ધ પરિણામથી એ પદાર્થો જ્ઞે છે એમ આયા નીચે પણ નક્કી થાય. પછી વ્યક્ત પરિણામ ઉપરથી એની અવ્યક્ત શક્તિનું જ્ઞે નક્કી કરવામાં આવે છે. અથવા પદાર્થને અહીંયા નીચે તો એની વ્યક્ત અવસ્થાથી આખા પદાર્થને નક્કી કરવામાં આવે છે, નહીતર તો પદાર્થ અવસ્થા વિના નક્કી થઈ શકતો નથી. એવું જ્ઞાનમાં બધું જણાય છે, પણ અહીંયા નીચે તો એની અવસ્થાથી જ પદાર્થની સિદ્ધિ થાય છે, એવું બધું થઈ શકે. એ તો પ્રત્યક્ષ અનુભવથી સમજી શકાય એવી વાત છે. ટીકા. પૂર્વોક્ત રીતે જ્ઞાન રૂપે સ્વયં પરિણમીને પૂર્વોક્ત રીતે એટલે આગળની ગાથા આપણે તે પ્રકારે જ્ઞાન રૂપે સ્વયં પરિણમીને પોતાના સામર્થ્યથી પોતે જ જ્ઞાન ભાવે પરિણમીને સ્વતંત્રપણે જાણતો હોવાથી જીવ જ જ્ઞાન છે એ વાત કરીને સ્થાપી અહીંયા જેમાં અહીંયા પહેલી નીતિમાં આત્મા તે જ જ્ઞાન છે, કેમ કે પોતાની અપ્રથમભૂત કર્તૃ શક્તિ અને અપ્રથમભૂત કરણ શક્તિના પરમ ઐશ્વર્ય વાળો પોતે જ હોવાથી પોતે જ જાણે છે, તેથી આત્મા તે જ્ઞાન છે. તે પ્રકારે એ પૂર્વોક્ત રીતે કર્તા કરણ બી લઈ લીધા, એમાં સ્વયં પરિણમીને સ્વતંત્રપણે જાણતો હોવાથી જીવ જ જ્ઞાન છે, જીવ જ જ્ઞાન સ્વરૂપે છે. કારણ કે અન્ય દ્રવ્યો એ રીતે જ્ઞાન રૂપે પરિણમવાને તથા જાણવાને અસમર્થ છે. કે છે કે અન્ય દ્રવ્યમાં દેહ છે, શરીરની ઇન્દ્રિયો છે, તે જ્ઞાન રૂપે પરિણમતી નથી અને તે જાણતી નથી, એ અસમર્થ છે. ખરેખર એને જાણવાનું સામર્થ્ય એનામાં નથી. ખાસ કરીને તો જીવને દેહાત્મ બુદ્ધિ છે, દેહ કે હું છું, શરીર કે હું છું, અને એમાં એ સદાય પકડાયેલો રહે છે. પછી એમાંથી અનેક પ્રકારના દુઃખ ભાવની વિભાવ ભાવની ઉત્પત્તિ થાય છે જીવને, અને સીધો એને જુદો પાડે છે કે ભાઈ અંદરમાં કોઈ તત્વ છે જેને જીવ તો જીવ કહેવામાં આવે છે, એ સ્વયં જ્ઞાન રૂપે પરિણમીને સ્વતંત્રપણે જાણવાનું કાર્ય કરે છે. એ સ્વતંત્રપણે સ્વયં જાણતો હોવાથી એના જાણવાના ભાવ રૂપે કોઈ ફળની અપેક્ષા રહેતી નથી, તદ્દન સ્વતંત્ર છે, ભિન્ન છે. કાન વગર સંભળાય છે એમ કે છે, સંભળાય છે એ કાન વગર સંભળાય છે એ વાત છે. જો કાનથી સંભળાય તો કાન હોવા છતાં કોઈ બેરો થાય નહીં, એટલે જ્ઞાનથી સંભળાય છે. એ જ્ઞાનની પર્યાયનો સૂક્ષ્મ છે, ઓછું સંભળાય ન સંભળાય તો પણ એ જ્ઞાન નો શોષણ છે, કાન કાન નું એમાં કઈ છે, ઉપયોગ એ તરફ જાય છે, એટલે એને કર્ણેન્દ્રિય કહેવામાં આવે છે. એટલી વાત છે. પણ ખરેખર એનાથી જ્ઞાન ની ક્રિયા થાય છે એમ છે, આ તો સમજવાનો વિષય છે. જે કઈ સમજવું છે એ આ જ સમજવાનો વિષય છે. કાન થી સાંભળવું છે તો દુનિયા આખી કે છે. હવે એમ કે છે કે આ જે ખોખું છે, જે યંત્ર ની રચના છે કર્ણેન્દ્રિય ની, એ યંત્ર અને જાણનાર તત્વ એ તાત્વિક રીતે જુદી જુદી ચીજ છે. એ તને જો કઈ જાણવા રસ હોય, એની જિજ્ઞાસા હોય, તો એ વાત અહીંયા કહેવા માંગે. એટલી વાત છે.
Yeah, I'll be there.